me aportaba nada. Thank you. It's such a joy. Gujarati mane mare tamne bada last time mane yaad chhe. Balcony seats aavaju. Thank you. So nice. હા થોડુંક ટર્ન કરવું પડશે ને ગુજલીશ હા એટલે મેઘના એમ કહે છે ગુજરાતી કોમેડી થાય તો એ ગુજરાતી ટ્રાય કરે. મને અવેકિન સર્કલમાં આવવાનો આનંદ હંમેશા અનએક્સપ્લેનેબલ આનંદ છે. પણ કેમ? કારણ કે આ જગ્યા જે છે, આ પ્રોસેસ જે છે, એ બ્રોડકાસ્ટિંગનો પ્રોસેસ નથી, ડીપ કાસ્ટિંગનો પ્રોસેસ છે. એન્ડ ધેટ્સ વેરી સ્પેશિયલ. વિનોબાજીએ બહુ સરસ કીધું, એમણે કીધું કે બ્રોડકાસ્ટિંગ અત્યારે હું જે કરી રહ્યો છું એ બ્રોડકાસ્ટિંગ કહેવાય ને. એક માઇક છે અને એનાથી આગળ વિચાર જાય છે, પણ ડીપ કાસ્ટિંગ શું છે? અને બ્રોડકાસ્ટિંગનો એ સદુપયોગ થઈ શકે, પણ એ ડીપ કાસ્ટિંગ જોડે બેલેન્સ ના રહે સોસાયટીમાં તો એના બહુ પ્રોબ્લેમ થતા હોય છે. એટલે ડીપ કાસ્ટિંગ એટલે આઈ ટચ યોર હાર્ટ, શી ટચિસ યોર હાર્ટ, એવી રીતે લવ સ્પ્રેડ્સ. એટલે વિનોબાજી સરસ કરતા હતા. એકચ્યુઅલી એ પોએટ્રી લખતા હતા, અને પોએટ્રી લખી અને મારા જેવા કોઈક હશે તો એમ કે આ કેટલી સરસ પોએટ્રી છે, તમે એમ બુકમાં લખી દો અને બુક છાપીને આ તમારી જોઈને મને ગુજરાતી આવવા માંડ્યું. હા મને થોડુંક આ તો ગુજરાતીના ટીચર છે એટલે હું નર્વસ થઈ ગયો. એટલે બુક છાપી અને આમ વિચાર ફેલાય, એન્ડ ધેટ્સ ગ્રેટ થિંગ, રાઈટ? ઘણી બધી બુક્સ એમની સ્પ્રેડ થઈ. પણ એમણે કીધું કે એ પોએટ્રી લખી અને કીધું હું તો રિવરમાં આપી દઉં છું. એટલે લોકો પૂછે કે કેમ, તો કે આ તમારી ગૂગલ, એક્ઝેક્ટ કોટ નથી પણ કીધું, કારણ કે ત્યારે ગૂગલ નહોતું, પણ એમણે કીધું કે આ ગૂગલની સ્પ્રેડશીટની સીમાની બહાર છે એમ. આની ઇમ્પેક્ટ હાર્ટ ટુ હાર્ટ ટુ હાર્ટ. એટલે આ અવેકિન સર્કલમાં ખાલી આપણે એક કલાક આમ સાયલન્સમાં બેસીએ તો વી ગેટ ટુ નો ઈચ અધર ઇન સાયલન્સ. યુઝ્યુઅલી આપણે નોઇઝથી મળતા હોઈએ છીએ કે મારી આઇડેન્ટિટી આ અને તમારી શું આઇડેન્ટિટી, અને મારો ટાઈમ આટલો સ્પેશિયલ છે અને તમારો કેટલો સ્પેશિયલ છે, એટલે મારે તમારી જોડે આઈ કોન્ટેક્ટથી પણ કરવો જોઈએ કે પહેલાં એમની જોડે કરવું જોઈએ, એવું બધું લોકો વિચારતા હોય. એના કરતાં સાયલન્સમાં વી મેટ. પછી સેકન્ડ અવર યુઝ્યુઅલી આજે આવી રીતે શેર કરીએ છીએ, પણ યુઝ્યુઅલી તો તમે સર્કલ ઓફ શેરિંગ હોય, જેમ પૂર્વીએ કીધું એમ કે એક જણ શેર કરે પછી બીજું કરે, અને એમાં યુઝ્યુઅલી આપણને એમ થાય કે મારો વારો આવશે ત્યારે હું શું શેર કરીશ, કે હા તમે મારે જે કહેવું હતું એ જ તમે કહી દીધું એમ, એટલે પછી મારે કંઈક નહીં નવું વિચારવું પડશે, એવું થાય છે ને બધાને. મારે ઘણા વર્ષો થતું હતું મારે, પણ પછી અમુક વર્ષો થાય પછી તમને એમ થોડુંક ક્લિક થાય કે ભાઈ સર્કલમાં 99% ટાઈમ તો તમે લિસનિંગ કરતા હતા. એટલે તમારી વેલ્યુ એડ આમ માઇકમાં કેટલી હોશિયારી મારી એવું નહોતું, એકચ્યુઅલી ઇટ વોઝ જસ્ટ લિસનિંગ, પણ એ સેટ નથી થતું હતું યુઝ્યુઅલી. એટલે લિસનિંગ ઇઝ અ ગ્રેટ એક્ટ ઓફ સર્વિસ. અને પછી ત્રીજા અવરમાં આજે પણ છે ને ડિનર, ચેક કરું છું આને, ત્રીજા કલાકમાં દેર ઇઝ ડિનર ફ્રોમ ધ હોસ્ટ. અને યુઝ્યુઅલી આપણે ગિવિંગ તો બધા સમજીએ છીએ પણ રિસીવિંગ બેલેન્સમાં નથી રહેતું. એટલે ઘણા લોકોને અહીંયા, કદાચ તમને લોકોને તમારામાં કોઈ નહીં હોય, પણ ઘણા લોકો એમ કે હું તો આમ સેના માટે છે, હું એમને ફ્રીમાં મીલ ના લઉં, આ છે તે છે, બધાના કોમ્પ્લેક્સ બધા બહુ હોય. પણ તમે એકચ્યુઅલ પ્રોપર જો ગીવર હોય તો એ પ્રોપર ગીવરને રિસીવિંગ તો બહુ સહેલાઈથી થતું હોય છે, પણ એ બેલેન્સમાં નથી રહ્યું. એટલે આપણે નોઇઝથી સાયલન્સને બેલેન્સ કરીએ, સ્પીકિંગથી લિસનિંગને બેલેન્સ કરીએ, અને ગિવિંગને રિસીવિંગ જોડે બેલેન્સ કરીએ, તો બ્રોડકાસ્ટિંગથી ડીપ કાસ્ટિંગનું પ્રોસેસ શરૂ થતું હોય છે. એટલે આ એવી જગ્યા છે જ્યાં તમે એવું પ્રેક્ટિસ કરો છો, એટલે મને તો આનંદ જ આનંદ છે. એવી જગ્યામાં તો હુ વુડ વોન્ટ ટુ મિસ ઇટ. પેલા સ્ટેજમાં ટિકિટ લઈને શો તો બધા જુએ, ટીવી પર શો તો બધા જુએ, એ તો બ્રોડકાસ્ટ, પણ આમ ડીપકાસ્ટ. એટલે આઈ એમ થેન્કફુલ કે મને આજે ચાન્સ આપ્યો તમે તમારા સર્કલમાં આવવાનો. બે ત્રણ વર્ષ પહેલાં અત્યારના આજે શું ત્રીજી થઈ ને, એટલે ન્યૂ યર્સ રેઝોલ્યુશનનો ટાઈમ, એટલે બે ત્રણ વર્ષ પહેલાં મેં બે રેઝોલ્યુશન લીધેલા મેં, અને થોડાક સ્વાર્થી લીધેલા. એટલે મેં કીધું કે અમે બધા લેતા હતા, કે મેં કીધું ચલો હું શું લઉં, મેં કીધું કે એક મમ્મી જોડે કામ કરવાવાળું લઉં અને બીજું પપ્પા જોડે. એકમાં તો એકદમ સોલિડ ફેલ ગયો. મેં નક્કી કરેલું કે આ અમે અમારા ઘરે આવી રીતે અવેકિન સર્કલ્સ હોસ્ટ કરીએ ને, એટલે ત્યાં અમેરિકામાં, એટલે ત્યાં તો બધું તમારે કચરા પોતા વાસણ બધું પોતે જ કરવું પડે, અને કુકિંગ પણ પોતે, અને અને અમારા ઘરે આવી રીતે દર અઠવાડિયે 50-60 અમારો મેક્સિમમ નંબર હતો, એટલે આઈ મીન ઇમેજિન. અને પછી મમ્મી કહે કે રોટલી દાળ ભાત શાક બધા માટે, એટલે રોટલી આઈ મીન દાળ ભાત શાક તો સમજ્યા, પણ રોટલી તો અઘરી પડે ને. એટલે મેં કીધું કે હું રોટલી શીખીશ. એટલે હું 50-60 લોકોની રોટલી કરતો હતો ઘણા વર્ષો સુધી, અને મારું ગ્રાન્ડમધરનું અપ્રુવલ છે, હા તો કહું છું. એટલે રાઉન્ડ આમ મેપ ઓફ ઇન્ડિયાનો હતું, આમ પ્રોપર રાઉન્ડ થાય. પણ હવે એટલે આજે ટેસ્ટ ના કરતા, પણ કદાચ ના પણ થાય આજે. પણ પેલું અટામણ લઈને આમ ગોળ ગોળ આમ મને મજા આવતી હતી. પણ પછી મને થયું કે આમ એકચ્યુઅલી મને શાક ને બધું ના આવડે, એટલે મેં એક ન્યૂ યર્સ રેઝોલ્યુશન એવું હતું કે હું મમ્મી જોડે 60 લોકોને ખવડાવે, એટલે આખું બધું દાળ ભાત રોટલી શાક. એટલે શાકમાં વીકનેસ હતી, ભાત તો ઇઝી રાઈટ, અને દાળ તો મારા પપ્પાએ મને કીધું કે ઇટ્સ ઇઝી એમ એમ. એટલે એ મારું રેઝોલ્યુશન હતું, એ ક્યારે એ હજુ એમાં ફેલ ગયો. પણ બીજું રેઝોલ્યુશન હતું, મારા પપ્પા જોડે મારે સોંગ શીખવું હતું, કારણ કે એમને ગાવાનો બહુ શોખ. એટલે મેં કીધું એ બાને એમની જોડે ટાઈમ સ્પેન્ડ કરીશ. તો આઈ થિંક એકાદ બે વર્ષ પહેલાં કદાચ મેં અહીંયા આ સોંગ ગાયું હશે, પણ આ વર્ષે મને એ સોંગ એકદમ હેઝ કમ અલાઈવ. મને ફૂલ લિરિક્સ કદાચ યાદ નહીં હોય તો તમારામાંથી લોકોને ખબર હશે, ફેમસ સોંગ છે આમ તો. મને મને એક જ સોંગ આવડે છે, અને આ હું મારા પપ્પા જોડે શીખ્યો છે. એટલે પેલો વન હિટ વંડર હોય ને, આમાં તો હું વંડર પણ નથી, ખાલી એક જ છે સોંગ મારી રિપોઝિટોરીમાં. નેક્સ્ટ યર મારે વિચારવું છે કે હવે આઈ વોન્ટ ટુ લર્ન વન મોર સોંગ. પણ આ સોંગ વોઝ અમેઝિંગ ફોર મી ધીસ યર. આ સોંગ પેલું છે ને, ઓચિંતુ કોઈ મને રસ્તે મળે, કે ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. એટલે કેટલું સરસ સોંગ છે. આ તો અહીંયા બધા ગુજરાતી વાત છે, એટલે મારે ટ્રાન્સલેટ કરવાની જરૂર નથી. આ ક્યાં વાત છે, પણ કુદરતની રહેમ, એટલે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ. હવે આવી રીતે સેટિંગમાં હોઈએ, વેધર સરસ છે, લોકો સરસ છે, સર્કમસ્ટાન્સીસ સરસ છે, બરાબર મેં ખાધું છે આજે, તો ઇટ્સ ઇઝી. પણ પછી પ્લોટમાં ટ્વિસ્ટ આવે ત્યારે કુદરતની રહેમ છે કે નહીં એ યાદ રાખવાનું છે. એટલે આ વર્ષે તમે જેમાં મારા બ્રધરની વાત કરી ને, તો આ વર્ષે સોલિડ ટેસ્ટ, વન ઓફ ધ હાર્ડેસ્ટ યર્સ મારી લાઈફનો. આમ તો હું સ્માઇલથી આ કહું છું, પણ એકચ્યુઅલી હું એવો જ છું, મારે સ્માઇલ જતી જ નથી. પણ ઇટ વોઝ અ વેરી ડિફિકલ્ટ યર. મારા ભાઈને લાસ્ટ 10 યર્સથી હેઝ બીન સ્ટ્રગલિંગ વિથ અ હેલ્થ કન્ડિશન, અને આ વર્ષ એનું ક્લાઇમેક્સ આવ્યું. એટલે હી નીડેડ અ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં 40% ચાન્સ કે યુ ડાય. પણ ઇવન ઇફ યુ સક્સીડ, તો એમાં આખી રેન્જ ઓફ કોમ્પ્લિકેશન્સ છે. તો એમાં વિરલને એટલા બધા કોમ્પ્લિકેશન્સ, અને 6 મેજર કન્ડિશન્સ એના બોડીમાં એક જ સાથે. એટલે એક પણ થાય તો આપણે ઇમરજન્સીમાં જવું પડે અને હોસ્પિટલાઇઝેશન થવું પડે. ઇટ ઇઝ બિગ ડીલ. અને ડૉક્ટર તમને શું કહેશે કે આ તમારી કન્ડિશન છે, તો આ એન્ટીબાયોટિક્સ. હવે એન્ટીબાયોટિક્સની સાઈડ ઇફેક્ટ્સ હોય, ડૉક્ટર છે જ અહીંયા, એટલે એની સાઈડ ઇફેક્ટ હોય. પછી બીજી કન્ડિશન, તો બીજી કન્ડિશનને બીજી એન્ટીબાયોટિક્સ, એની સાઈડ ઇફેક્ટ. તો એવી 6 એને કન્ડિશન્સ હતી, 6 એન્ટીબાયોટિક્સ, 6 સાઈડ ઇફેક્ટ્સ, અને એ બધી સાઈડ ઇફેક્ટ્સ એકબીજાની જોડે મલ્ટીપ્લાય કરે. એટલે એનું બોડી તો વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ ઇનક્રેડિબલ પેઇન. અને એમાં અને ઓન ટોપ ઓફ દેટ any wife, my sister-in-law, and a stage 3 aggressive breast cancer. Pella chemo, pachi surgery, pachi radiation, 8 mahina no process, very difficult. અને એને તો પેલું ઇન્જેક્શન કરો તોય એને શી વોઝ હેવિંગ અ હાર્ડ ટાઈમ, એટલે શી વોઝ સ્ટ્રગલિંગ. અને વિરલની ઇમ્યુનિટી બિલકુલ નહીં, મારા ભાઈનું નામ વિરલ, વિરલની ઇમ્યુનિટી નહીં, એટલે એને હેલ્પ કરવી હોય તો અમારે પણ ક્વોરન્ટીન કરવું પડે. એટલે હું ને મારી વાઈફ અમે અમારી આખી લાઈફ પોઝ કરી, 7 મહિના માટે ક્વોરન્ટીન હતા, એ લોકોની જોડે રહેતા હતા અને હોસ્પિટલમાં. અને ઇટ વોઝ ટફ, બધું જ, ફૂલ નાઇટ, એની મેમરી પણ કોમ્પ્રોમાઇઝ થઈ હતી. એટલે રાતના ઉઠે તો એને બધા, કારણ કે એની ઇમ્યુનિટી નહોતી બિલકુલ, એટલે એણે બધા પ્રોસેસ કરવા પડે. અને હું એને પ્રોસેસ શેર કરું, એને 2 પેરેલલ બ્રેઇન ઇન્ફેક્શન્સ હતા. એટલે હું એને અત્યારના એક્સપ્લેન કરું કે તારે આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું. એક તો પહેલાં તો એને ખબર પણ નથી કે આ હોસ્પિટલમાં આ લોકો કેમ આવે છે, આ હું હોસ્પિટલમાં કેમ છું, એ પણ એને યાદ નહોતું. પણ હું એની લોંગ ટર્મ મેમરીમાં હતો, એટલે એણે કીધું કે આ મારો ભાઈ છે, ઓકે, અને આ ટ્રસ્ટવર્ધી છે, ઓકે. એટલે મેં કીધું તું અહીંયા છે, તું ચિંતા ના કર, અહીંયા બરાબર છે. અને પછી હું એક્સપ્લેન કરું કે તારે બાથરૂમ જાય ત્યારે આવું કરવું પડે તારે, અને પછી હું એને હેલ્પ કરું. પણ પછી 2-3 કલાકમાં ભૂલી જાય, એટલે મારે ફરીથી શેર કરવું પડે કન્ટિન્યુઅસલી. એટલે એવી સિચ્યુએશનમાં એ પીક ક્લાઇમેક્સ આવ્યો હતો એક અઠવાડિયું, જ્યારે એને 104 ફીવર હતો. 104 ફીવર હોય એટલે ઇટ્સ બેડ ન્યૂઝ ફોર ધ બોડી. એટલે પહેલું તો ડૉક્ટર કહે કે આનો સોર્સ શું છે, એ લોકોને સોર્સ જ ના મળે. એટલે હુ નોઝ વોટ હેપન્સ. એમાં ત્રીજા દિવસે, આ અઠવાડિયામાં ત્રીજા દિવસે, અને મારે આખી રાત જાગવું પડે, અને યુ નો ઇટ્સ લાઇક યુ આર એટ ધ વીકેસ્ટ લિંક, એમ સ્ટ્રોંગેસ્ટ નહીં, અત્યારના તો પ્રિટી સ્ટ્રોંગ, એટલે કહેવાય કે ઓચિંતું કોઈ રસ્તે મળે તો આમ કુદરતની રહેમ લાગે, અત્યારના પોસિબલ છે. પણ આવા ટાઈમે એકદમ ચેલેન્જ, અને ચેલેન્જમાં કુદરતની રહેમ દેખાય છે કે નહીં. એટલે હું આવી રીતે ડે 3 હતો, 104 ફીવર હતો, અને રાતના 3 વાગેલા, અને એને 104 એટલે તમારે ગમે તે કરીને નીચે તો લાવવું જ પડે ફીવર. તો એ લોકો એટલો ટાયલિનોલ આપતા હતા, પણ ટાયલિનોલનો મેક્સિમમ ડોઝ પહોંચી ગયો હતો. એટલે દર 4 કલાકે 2 કલાક એનું બેલેન્સ રહે ટાયલિનોલથી, બીજા 2 કલાક ઇન અ વે ટોર્ચર. અને મને એ લોકોએ કહે, એનો કેરટેકર, એટલે કહે કે આ તો તારે તો નીચે તો લાવવું જ પડશે, અને હવે વી હેવ નો મેડિકલ રિસ્પોન્સિસ લેફ્ટ, એટલે તારે ભલે ગમે તેટલો ધ્રુજતો હોય, તારે જઈને એની પર આઈસ મૂકવો પડશે. એટલે દર 4 કલાકે 2 કલાક આવી રીતે કરવું પડે, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અને હું અને મારો ભાઈ, એટલે વી વર વેરી ક્લોઝ અવર હોલ લાઈફ, અમે ક્યારેય લાઈફમાં એક પણ વાર ઝઘડ્યા નથી, અમારું જસ્ટ નેચરલ બોન્ડિંગ પહેલેથી જ. અને આવી કોમ્પ્રોમાઇઝ સ્ટેટમાં એકવાર સવારના 3 વાગે, 3 થી 5 મારે એને આઈસ કરવાનું હતું, હું એની બાજુમાં બેઠો હતો, અને અમારો પેલો સિક્રેટ એક હેન્ડશેક હતો, એટલે એ હેન્ડશેકથી મેં એનો હાથ પકડેલો. અને મને વિચાર આવ્યો કે નિપુણ, વોટ ઇઝ યોર ડીપેસ્ટ પ્રેયર ફોર યોર બ્રધર? એટલે હું વિચારતો હતો, અને ઓબ્વિયસ આન્સર વુડ હેવ બીન કે આઈ હોપ કે આ સફરિંગમાંથી નીકળી જાય. દેટ્સ વોટ આઈ એક્સપેક્ટેડ ઓલ્સો, કે આ ભાઈ આનું સફરિંગ ઓછું થાય. પણ આઈ વોઝ સરપ્રાઇઝડ બાય માય ઓન સેલ્ફ, મને અંદરથી આમ અવાજ આવ્યો કે નો, આઈ ડોન્ટ વોન્ટ હિમ ટુ સફર લેસ, આઈ વોન્ટ હિમ ટુ સફર વેલ. એટલે વોટ ઇઝ સફરિંગ વેલ? આપણે લાઈફમાં યુઝ્યુઅલી, હમણાં હું ઓસ્ટ્રિયા હતો, એક ભાઈ મારી સામે આવીને બ્રેકફાસ્ટમાં બેઠા હતા, એણે બહુ મને સરસ એક એક્સપ્લેન કર્યું. એણે કીધું કે મારો દીકરો આવી ઘરે આવ્યો, અને ઘરે આવીને કહે કે ભાઈ મારા ટીચર આજે એબસન્ટ હતા. એમ કીધું, ટીચર એબસન્ટ હતા? તો કે ના, ટીચરનું એકચ્યુઅલી શરીર પ્રેઝન્ટ હતું પણ મન એબસન્ટ હતું. એટલે જ્યારે સફરિંગ આવે ત્યારે આપણે એબસન્ટ રહીએ તો એ સફરિંગ મલ્ટીપ્લાય થતું હોય છે. પણ ટુ સફર વેલ મીન્સ ટુ મીટ સફરિંગ વિથ પ્રેઝન્સ. એટલે આવી સ્થિતિમાં એ ત્રીજા દિવસે 104 ફીવરમાં રાતના 3 વાગે, સવારના 3 વાગે મેં વિરલ ઇન એન્ડ આઉટ ઓફ કોન્શિયસનેસ જતો હતો. જ્યારે કોન્શિયસનેસમાં આવ્યો ત્યારે મેં કીધું કે ચલો આ વખતે કંઈક, અત્યારના જ એને અઘરો પ્રશ્ન બહુ આમ ઊંચો આત્મા છે, એટલે મારે મારા એનાલિસિસ પ્રમાણે પહેલેથી જ હું કહું કે આ ઇઝ વન ઓફ માય ઇન્સ્પિરેશન્સ ઇન લાઈફ. એટલે મેં કીધું પ્રશ્ન અઘરો પૂછવો હોય તો આવા જ ટાઈમે પૂછવો જોઈએ. એટલે મેં તો લગાવ્યો આમ, હાથ બરાબર એની જોડે હતો અને હું થોડુંક આમ, હું પણ રડું કોન્સ્ટન્ટલી થઈ જતો હતો, પણ હવે શું કરવાનું, નેચર જોડે નેગોશિએટ થોડું કરાય, આમાં ટ્રાન્ઝેક્શન ના હોય તો તમારે સ્વીકારવાની આમ શું કહેવાય, વિશાળ બાહુઓ કહેવાય ને. જો આવા મંડીમાં તમારે અહીંયા ગુજરાતી, તો મેં કીધું કે યુ હેવ ટુ બિલ્ડ યોર શોલ્ડર્સ એમ. અને એટલે મેં એને પૂછ્યું કે વિરલ, આટલું બધું યોર બોડી ઇઝ ગોઈંગ થ્રુ સો મચ પેઇન અને તે એક પણ વાર એને કમ્પ્લેન નથી કરી. મેં કીધું કે તું શું કરે છે અંદર, તારી અંદર વોટ ઇઝ ધ પ્રોસેસ, યુ હેવ નોટ કમ્પ્લેન ઇવન વન્સ. એટલે એને એક સેન્ટેન્સમાં એણે મને એટલું સરસ કીધું કે આઈ થિંક આઈ વિલ નોટ ફરગેટ ધીસ. વોટ ડુ યુ ડુ વેન યુ એક્સપિરિયન્સ પેઇન, એમ કે પેઇન કઈ રીતે તું એક્સપિરિયન્સ કરે છે. તો એણે કીધું કે આઈ જસ્ટ બ્રીધ ઇન ટુ ઇટ, બસ, નો નેગોશિએશન, આઈ જસ્ટ બ્રીધ ઇન ટુ ઇટ. એવી સિચ્યુએશનમાં કોન્શિયસનેસમાં બી ઇન એન્ડ આઉટ જાય, પણ હી ઇઝ સેઇંગ કે મેન નો કમ્પ્લેન્સ, આઈ એમ જસ્ટ બ્રીધિંગ. એટલે મેં કીધું આ યાર, આ માણસ કહી શકે કે ભાઈ વાચિંતું કોઈ મને રસ્તે મળે, કદી પૂછે કેમ છે ભાઈ. મેં એ જ પૂછ્યું કે કેમ છે, તો કે આઈ એમ બ્રીધિંગ ઇન ટુ ઇટ. અને એ જ્યારે તમને કુદરતની રહેમ ત્યાં દેખાય ત્યારે તમે પાકા સાધક કહેવો ને. એટલે એ પ્રેક્ટિસ, અને આઈ થિંક મારો ટાઈમ એવો આવે ને તો હું આઈ થિંક હું તો કદાચ ફેલ જ જઈશ, પણ મેં એને આવી જ રીતે જોયો, ઇટ ગેવ મી હ્યુજ અમાઉન્ટ્સ ઓફ ઇન્સ્પિરેશન. પછી આગળ શું છે, પેલું ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ, એકલો ઉભો તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ. તમે તો આમ રીડિંગની જેમ પહોંચી ગયા એક્સપ્રેસ ટ્રેન, હું જરા ટ્રાય કરું છું ગાવાનો પણ. એકલો ઊભું તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ. જ્યારે સફરિંગને તમે એબસન્સથી જુઓ કે મારે આમાંથી છટકવું છે, સફર લેસ, તો એકદમ એકલા થઈ જવાય કે આ ખાલી મને જ સફરિંગ થાય છે. હું હોસ્પિટલમાં હતો ત્યારે મેં ક્યારેય આટલો બધો ટાઈમ હોસ્પિટલમાં ક્યારેય સ્પેન્ડ નથી કર્યો. તો હું હોસ્પિટલમાં હતો ત્યારે અમુક અનયુઝુઅલ વસ્તુઓ મને દેખાતી હતી, કે આમ જતા હોય ચાલતા એક રૂમથી બીજા રૂમમાં કે ગાડીમાં કે ઘરે કે આમ પાછો આવતો, તો અમુક વાર લોકો આમ ઊભા હોય અને એકદમ રડવા માંડે. તો એક મેં પહેલી વાર મેં જોયું હતું, તો એક ભાઈ, મોટા પોળા ભાઈ અને એમની નાની દીકરી, દીકરીને જઈ અને હગ કરે અને એકદમ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. એટલે પહેલાં તો મને થયું કે શું છે આમાં, એકદમ કંઈક થયું. પછી મને ખ્યાલ આવ્યો કે આ તો બધું રેગ્યુલરલી થતું હતું, હમણાં જ એમને ડાયગ્નોસિસ મળ્યો હશે કે ભાઈ તમારી દીકરી જીવાની નથી બહુ. એટલે સીધો બહાર આવીને એની દીકરીને વળગે છે, દીકરીને તો ખબર પણ નથી. એટલે દીકરી એકદમ આમ જુએ છે અને એ રડવા માંડે છે. એટલે આવું થયું તો આમ નેચરલી તમારો તો હાર્ટ બ્રેક થાય, તમને એમ થાય કે જઈને વાત કરવું કે શું કહું, એમ કે અવેકિન સર્કલમાં આવજો એવું તો ના કહેવાય, કારણ કે ઓળખતા પણ નથી, તો પછી શું કરીએ, શું આમ વાત કરીએ, એક્ટ ઓફ કાઇન્ડનેસ કરીએ, યુ ડોન્ટ નો. એટલે પછી મેં ધીરે ધીરે પ્રેક્ટિસ એક ચાલુ કરી કે હું સાઈડમાં જતો હતો અને મેં કીધું હું દૂરથી આમ પ્રાર્થના કહેવાય કે મૈત્રીભાવ જેમ તમે ગાતા હતા ને, એમ હું દૂરથી એમ કહું કે ભાઈ મારામાં જે પણ કંઈ સ્ટ્રેન્થ હોય એ આ લોકોને કંઈક મદદરૂપ થાય, એટલે આંખો બંધ કરીને એવી પ્રાર્થના કરતો. તો પછી થયું શું કે એકવાર હું વિરલના રૂમમાં હતો અને સિચ્યુએશન થોડી ગંભીર હતી અને હું રડવા માંડેલો, હું હોલવેમાં આવ્યો અને અનએક્સપ્લેનેબલી ચાલતો હતો, મારે રૂમમાં નહોતું રડવું, એટલે હું હોલવેમાં જેમ બીજા લોકોને હું જોતો હતો એ હવે મારો નંબર, એટલે હું ચાલતો હતો રડતો હતો. અને પછી મને એકદમ વિચાર આવ્યો કે તું જેમ લોકો માટે પ્રાર્થના કરતો હતો ને, એમ આજો આ બધામાંથી કોઈક ને કોઈક તો એવું હશે જ, કોઈક ને કોઈક નહીં ઘણા લોકો હશે, એકલો ઊભું તો આ મેળામાં હોવું એવું લાગ્યા કરે છે મને રોજ. તમે એ ડિપોઝિટ કર્યું હોય તો તમારા દિલમાં એવો જ ભાવ રહેશે. અને એકચ્યુઅલી આમ અહીંયાથી આંસુ આવે પણ આમ સ્માઇલ એકદમ, આમ મને એવો વિચાર આવ્યો કે હા બસ કરતા જ હશે, વાય નોટ, વાય શુડ આઈ નોટ, એવું થોડું અઝ્યુમ કરું કે ના આ બધા પથ્થર જેવા સ્ટોન્સ થોડા હોય, કારણ કે પેલા લોકો જેના માટે હું પ્રાર્થના કરતો હતો એ લોકો મને ઓળખતા જ નહોતા, એ લોકોને ખબર પણ નહોતી કે હું પ્રાર્થના કરતો હતો. એટલે હું એકલો થઈ ગયો હતો એ મોમેન્ટમાં, પણ પછી એકદમ આમ વિચાર આવ્યો. પણ એ વિચારની સ્ટ્રેન્થ ક્યારે આવી, કારણ કે હું એ બીજા માટે કરતો હતો, એટલે બીજા માટે હું કરતો હોઉં તો પછી બીજા મારા માટે ઇન્ટરનલી એવો ભાવ તમારે રહે. પછી શું એના પછી સૂરજ નહીં, હા સૂરજ તો ઉગે ને આત્મીય જાય મારી ઉપર નથી વિનાશ થતી ઓછી, ના 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 ના, શું એના પછી ઓ આંખોમાં પાણી તો આવે ને જાય નથી અંદર વિનાશ થતી ઓછી, ના ના એની પહેલા એક હતું. બરાબર 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 બરાબર, હું કહું છું તને પેલું પેલું તિજોરીનું એક એક લાઈન હતી, હા તાળું બસ આ એ આપણે ગ્રુપ સોંગ થઈ ગયું અહીંયા, યસ વેરી ગુડ વેરી ગુડ, હા જો ટ્રાય કરવું હશે ગાવાનું. તાળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો હેમ ખેમ છે તો આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે. તાળું વસાય નહીં એટલે એટલી મોટી પટારી છે એમાં લોક જ નથી, ઇમ્પોસિબલ ટુ લોક ઇટ, એટલે એ પટારી વેર ઇઝ ધેટ પટારી. આવી સિચ્યુએશનમાં તમને એ પટારી જોડે કનેક્શન છે કે નહીં, એટલે એ હું બહુ સરસ વિરલ જોડે શીખ્યો. એની મેમરી નહોતી મેં તમને કીધું ને, એટલે આ લોકો બધા અંદર આવે. અમુક એક એવો ટાઈમ આવ્યો કે એ પાણી પણ નહોતું પી શકતો, કારણ કે પાણીમાં બહુ સોડિયમ હતું, એટલે એ લોકોએ કીધું કે તમારે ગેટોરેડ ને એવું બધું આપવું પડશે. તો હું એને ગેટોરેડ આપવા ગયો અને કોઈક નર્સ અંદર આવી, હવે એના માટે તો ખાલી કોઈક બેન છે, એટલે ઈ ઇઝ સેઇંગ કે આ કોઈક બેન અંદર આવ્યા અને મારી સામે જુએ એમ, એ નિપુણ શરમ આવે છે, એટલે એણે એવું નહોતું કીધું પણ ઇટ વોઝ ધેટ લુક, મને ગેટોરેડ આપે છે ને આને નથી આપતો, આઈ મીન અનબિલીવેબલ, હી હેઝ નો કોન્સેપ્ટ ઓફ કમ્પેશન, પણ એ કમ્પેશનની જ વાત કરતો હોય છે કોન્સ્ટન્ટલી. અમુક કોઈક સરસ એને સ્માઇલ આપીને જાય એના માટે તો સ્ટ્રેન્જર, એટલે અમુક લોકો બહુ વાયલન્ટ થઈ જાય આવી સિચ્યુએશનમાં, પણ વિરલ તો એકદમ કાઇન્ડ અનકન્ડિશનલી, કે નોટ કે મારે કંઈક આ પુણ્ય કરવું છે, એને કોઈ કોન્સેપ્ટ તો એના બ્રેઇન વોઝ નોટ કેપેબલ, પણ તો પણ હી વોઝ કાઇન્ડ. એ જે પટારી જે છે ને એનામાં એમ લાગતું હતું કે બસ હી ઇઝ કનેક્ટેડ ટુ ધેટ, અમુક વાર કોઈક સરસ આમ સ્માઇલ આપીને કંઈક કામ કરતું હોય રૂમમાં, તો એ મને કહે નિપુણ પેલી હાર્ટપિન હાર્ટપિન મને સિગ્નલ આપે હાર્ટપિન આપવાનું, એટલે હું પછી અમારો હાર્ટપિનનો ખજાનો હતો. તો હાર્ટપિન અનારબેન જે એ લોકોનું હોય, એ લોકોની સંસ્થા બહુ સરસ હાર્ટપિન્સ બનાવે છે, તો મારી જોડે સોલિડ સ્ટોક હતો, એટલે એ સ્ટોક લઈને પછી હું એમાંથી એક આપું હાર્ટપિન કે આ તમારા માટે. પણ એ ક્યાંથી આવતું હતું? કમ્પેશન વિચારથી નહોતું આવતું, બિકોઝ હી વોઝ નોટ કેપેબલ ઓફ દેટ. એટલે વોટ ઇઝ દેટ સોર્સ, વેર ઇઝ દેટ તિજોરી? પછી સૂરજ તો ઉગે ને આત્મીય જાય, ના આંખોમાં પાણી તો આવે ને જાય, નથી અંદર ભી નાશ થતી ઓછી. પણ પહેલા સૂરજની વાત કરી દઉં, આંખોમાં પાણી તો આવે ને જાય, પણ અંદર વિનાશ, એ જે કમ્પેશન છે એ ડ્રાયઅપ ના થઈ જવો જોઈએ, તમારો વેલ ડ્રાયઅપ ના થઈ જવો જોઈએ. એટલે કન્ટિન્યુઅસલી ઇટ ઇઝ અ પ્રોસેસ. મારા માટે ધ હાર્ડેસ્ટ પાર્ટ, વન ઓફ ધ હાર્ડેસ્ટ પાર્ટ્સ વોઝ, એટલે ઘણા બધા હાર્ડ પાર્ટ હતા, પણ એક બીજો હાર્ડ પાર્ટ એ હતો કે માય પેરેન્ટ્સ વર નોટ અલાઉડ ઇનસાઇડ ધ રૂમ. એટલે મારે કન્ટિન્યુઅસ મમ્મી પપ્પા જોડે વાત કરવાની, અને ઇમેજિન મધર્સ હાર્ટ, રાઈટ? કોઈએ મધર, નો મધર વોન્ટ્સ ટુ બી એટ હર સન્સ ફ્યુનરલ, અને તે બી આખો પ્રોસેસમાં કે આ યુ આર નોટ અલાઉડ ટુ ગો ઇન. એટલે મમ્મીના મનમાં તો બધા સિનેરિયોઝ, ઊંઘી ના શકે અમુક વાર ને બધું આવે, ઓબ્વિયસ ઇટ્સ ઓલ પાર્ટ ઓફ ધ ગેમ. એટલે એમાં અમે બધા બહુ ડીપ કોન્વર્સેશન, ઓપોર્ચ્યુનિટી હતી ડીપ કોન્વર્સેશન્સની. એટલે કે આ વિરલ, ઓબ્વિયસલી એના સન, આઈ મિસ વિરલ. મમ્મી અમુક વાર એવું કહે, એની જોડે કોન્ટેક્ટ નહીં, એની જોડે વાત નહીં, શું થવાનું છે, બધું એકદમ આમ લિમ્બોમાં. એટલે પછી હું પૂછું મમ્મીને કે વોટ ડુ યુ મીન યુ વિલ મિસ વિરલ? વિલ યુ મિસ હિઝ ફેસ? વિલ યુ મિસ હિઝ બોડી? વિલ યુ મિસ હિઝ માઇન્ડ? વિલ યુ મિસ હિઝ આઈડિયાઝ? વિલ યુ મિસ હાઉ હી મેડ યુ ફીલ? અને અમારું એવું કનેક્શન હતું આખી લાઈફ, હજુ છે, અમે 99% 99% બધા કોન્વર્સેશન્સ વિથ માય પેરેન્ટ્સ, આઈ એમ વેરી ક્લોઝ ટુ માય પેરેન્ટ્સ, તો જ આવો કોન્વર્સેશન કરી શકો, નહીં તો એકદમ આમ લાગે કે તમે શું આ પથ્થર જેવું દિલ છે આનું. પણ વી ટોક અબાઉટ 99% ઓફ ધ ટાઈમ, હજુ પણ વી ઓલવેઝ ટોક અબાઉટ ડેથ. ઇટ ઇઝ નોટ અ સેડ થિંગ, ઇટ ઇઝ એકચ્યુઅલી, ઇટ કેન બી અ સેલિબ્રેશન. પણ તમે એટલું અટેચમેન્ટ હોય, મારું પણ અટેચમેન્ટ છે જ મારા ભાઈ જોડે, પણ આવા ટાઈમે યુ કેન ક્રિએટ સો મચ વિઝડમ, કારણ કે અટેચમેન્ટ ટેસ્ટ થતું હોય છે. એટલે અમેઝિંગ ફોર માય પેરેન્ટ્સ ટુ હોલ્ડ ધેટ ક્વેશ્ચન કે ભાઈ વિરલનું બોલ્ડ હેડ એ પણ મારી જેમ ટાલ્યો જ છે, શી ઇઝ નોટ ગોન મિસ હિઝ હેડ. એની લેટ સે કે એની મેમરી હજુ કોમ્પ્રોમાઇઝ જ છે થોડીક, પણ દે સે હી વિલ ગેટ બેટર, પણ લેટ સે કે ના આવે, ડઝ ઇટ મીન યુ લવ હિમ લેસ? નો, હી ઇઝ નોટ હિઝ માઇન્ડ, હી ઇઝ નોટ હિઝ બોડી, હી ઇઝ નોટ હિઝ માઇન્ડ, તો છે શું? વેન યુ સે આઈ લવ હિમ, હુ આર યુ સેઇંગ યુ આઈ લવ? હુ? એન્ડ ધેટ્સ અ વેરી પ્રોફાઉન્ડ ક્વેશ્ચન ટુ આસ્ક, કારણ કે આપણે યુઝ્યુઅલી તો એકબીજાને યુઝ જ કરતા હોઈએ છીએ, હાઉ યુ મેક મી ફીલ, અને આમ નામ કહીએ કે આઈ લવ યુ, પણ એકચ્યુઅલી તો ક્લિંગિંગ હોય છે ને. એટલે આવા ટાઈમે આઈ સો ધેમ કે આંખોમાં પાણી તો આવે ને જાય, પણ તોય અંદરનો જે વેલ છે that is very deep. It will not empty of compassion, of insight. Ne vadgat no kaantao rakhe hi saab nathi parwa samandar ne hoti. આમ બધું ઉપર ને નીચે થાય, પણ આ જે ગૂગલ સ્પ્રેડશીટની વાત કરીને આમાં આ ગૂગલ સ્પ્રેડશીટની સીમાની બહારની વાત છે. વધઘટ કાંઠાઓ રાખે હિસાબ નથી. પેલા અમે રહીએ છીએ ને ત્યાં બીચ છે યુએસમાં, ઘણા બધા સર્ફર્સને હું ઓળખું છું. તો સર્ફર્સ કોઈ સરસ આમ ટોપ નોચ સર્ફર હોય ને તો એ આવીને એમ નાખે કે વા બહુ અઘરી વેવ હતી, એટલે મેં વેવને ચેન્જ કરવાનો ટ્રાય કર્યો. કે શું વેવને તો થોડું ચેન્જ કરાય, યુ લર્ન ટુ રાઇડ ધ વેવ. પણ આપણે લાઈફમાં એવું જ કરતા હોઈએ છીએ ને કે આ વેવને મારે ચેન્જ કરવી છે, પણ એકચ્યુઅલી માસ્ટરી ક્યારે આવે કે વેન યુ લર્ન ટુ રાઇડ ધ વેવ. હમણાં જ બે દિવસ પહેલાં મેં કંઈક મારા ગૂગલ ફીડમાં હતું કે 108 ફૂટ વેવ હતી, સમબડી રોડ ધેટ વેવ. યુ કોન્ટ કંટ્રોલ ધ વેવ. એટલે વેન યુ ડોન્ટ કીપ ટ્રેક તો યુ લર્ન ટુ રાઇડ ધ વેવ, એન્ડ ઇટ્સ વેરી પાવરફુલ. અને પછી છેલ્લી એક લાઇન છે ને, જોવું પડશે અમારે. ઓ એ ફાઇનલી સુરજ પર આવી ગયા. હા મેઘના માસ્ટર, અને આખું સોંગ મેમોરાઈઝ છે, પણ તોય મને સ્ટ્રગલ કરવા દે છે. સૂરજ તો ઉગે ને આત્મીય જાય, મારી ઉપર આકાશ એમ નેમ છે. કે આ તો બધું આવીને જશે. આ વેવ્સની વાત કરીએ છીએ ને, તો વેવ્સ વિલ કમ એન્ડ ગો, પણ આપણે ઇફ વી આર આઈડેન્ટિફાઈડ વિથ અ વેવ કે તું શું છે, તો હું કહું કે હું આ વેવ છું, તો પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ. કારણ કે વેવ તો ઉપર આવવાની છે પછી નીચે જવાની છે. પણ ઇફ આઈ એમ ધ ઓશન ઇન વિચ ધ વેવ ઇઝ અરાઇઝિંગ, તો સૂરજ તો ઉગે ને આત્મીય જાય, પણ આપણી ઉપર આકાશ એમ નેમ છે. વેવ તો આવીને જશે, પણ આપણો જે ઓશન જે છે સેટ. એટલે આ એટલા 23 વર્ષ અમે જે હોસ્ટિંગ કર્યું એ બધાનો ફાયદો અમારા ફેમિલીને સોલિડ મળ્યો. આવી ઇન્ટેન્સ સિચ્યુએશન, બે જણ આવી રીતે અમારી લાઈફમાં હોલ્ટ, 7 મહિના ફૂલ કન્ટિન્યુઅસ ડે એન્ડ નાઇટ, અને એમાં પણ એને આટલી બધી સ્ટ્રગલ, અને હજુ ઇઝ નોટ આઉટ ઓફ ઇટ. પણ તોય કુદરતની શું ફાય, ઓચિંતું કોઈ રસ્તે મળે અને કદી પૂછે કે ધીરે કેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં અને ઉપરથી કુદરતની રેમ છે, તો સાચું કહેવાય. એટલે આઈ એમ નોટ સેઇંગ કે અમે ત્યાં પહોંચ્યા છીએ કે એવું કંઈ, પણ આજે આવી રીતે સર્કલમાં અમે બેઠા હોઈએ, આપણે બધા બેઠા હોઈએ છીએ, હોસ્ટ જે કરતું હોય છે એ લોકોની કેટલી આમ ડીપ કાસ્ટિંગની જે પ્રેક્ટિસ જે છે, સાયલન્સની, લિસનિંગની, રિસીવિંગની, ગિવિંગની, ઇટ્સ વેરી પ્રોફાઉન્ડ. એક સ્ટોરીથી એન્ડ કરું અમારી અવેકન સર્કલની. મને હમણાં જ યાદ આવેલું, એક અવેકન સર્કલમાં બેઠો તો બહુ સરસ, અમારે એ ઘણા વર્ષો પહેલાંની વાત છે, પણ ઇટ વોઝ વેરી પ્રોફાઉન્ડ. ત્યાં અમેરિકામાં અમુક એક રૂલ્સ છે કે તમારે ઘરમાં ટર્માઇટ ને એવું હોય ને તો તમારે ફ્યુમિકેટ કરવું પડે, એ બાય રિક્વાયર્ડ બાય લો. એટલે અમારા ઘરમાં એવો ફ્યુમિગેશનનો વારો આવ્યો, એટલે આખું આમ ટેન્ટ જેવું લગાવે અને અંદર બધું જે કરવાનું હોય એ લોકોનું કરતા હોય. હવે આવી રીતે ફ્યુમિગેટ થતું હોય ત્યારે તમે અંદર જાઓ તો 6 સેકન્ડમાં યુ વિલ ડાય બીકોઝ ઓફ ઓલ ધ કેમિકલ્સ ને જે હોય તે. એટલે એટલે મમ્મી પપ્પા બહાર હતા ઓબ્વિયસલી, અને આ ઘર આઈ થિંક 4-5 દિવસ કે એવું કંઈક લાગતું હોય છે, તો એ કરતા હતા. પછી ઘરે આવ્યા એ લોકો ત્યારે જોયું તો અવર હાઉસ વોઝ રોબ્ડ, કોઈક આવીને ગયું. એટલે અમને પહેલાં તો યુ થિંક કે છ, પણ અપેરન્ટલી દેર આર રોબર્સ. એ લોકોના માસ્ક હોય, દે સ્પેશિયલાઇઝ કે આ ઘરમાં ટેન્ટ છે એટલે ફ્યુમિગેશન છે, અને અમારી જોડે પેલા માસ્ક છે એટલે કોઈ ઘરે નહીં હોય એટલે બધું લઈ લો. તો એવું કંઈક આવ્યા હશે. એટલે આ લોકો મમ્મી પપ્પા ઘરે આવ્યા, અને ઘરે આવ્યા અને જોયું તો બધું એકદમ આમ અસ્તવ્યસ્ત. આ બધા ડ્રોઅરમાંથી આ કાઢેલું કંઈ બધું ગોતતા હોય ને, એટલે પણ આજકાલ તો કોણ એવું કંઈ વેલ્યુબલ્સ એટલા બધા ઘરે હોતા પણ નથી, એટલે અને ત્યારે પણ નહોતા, એટલે કંઈ એ લોકોને મળ્યું નહીં. એટલે મમ્મી પપ્પા પહેલાં જોયું એટલે પહેલાં તો યુ ફીલ વાયોલેટેડ કે આ મારા ઘરમાં કોણે આવી રીતે કર્યું, બરાબર. પછી એ લોકોએ જોયું કે આ છે આ છે આ છે બધું હતું. પછી મારા મમ્મીએ કંઈક બીજું જોયું હશે, પપ્પાએ થોડુંક ઇલેક્ટ્રોનિક્સ ગોત્યું, બધું હતું. પછી એ લોકો કે આ તો કંઈ બહુ લાગતું નથી, બહુ ડેમેજ, બધું આમ મેસી છે પણ ડેમેજ એટલો બધો લાગતો નથી. પછી એ લોકો ગરાજમાં ગયા, એટલે ત્યાં ગરાજ હોય ને જ્યાં ગાડીઓ તમે મૂકતા હો હવે આમ, અને ગરાજમાં સ્ટોરેજ જગ્યા હોય, અને મમ્મી આટલા બધા લોકોનું દર અઠવાડિયે ખવડાવે, એટલે અમારા ઘરમાં હંમેશા અનાજ તો આમ આખો ભંડાર હોય. એટલે તમારે ગ્રોસરી સ્ટોરમાં આ શોર્ટેજ હોય મગની, પણ અમારા ઘરમાં ના હોય, એમ બધું ફૂલ. અને મમ્મી નામ સોલિડ રાખવાનો સ્ટોક, એટલે આખો બધો સ્ટોક હતો. એટલે એણે કીધું કે આ સ્ટોકમાં યુ નો જસ્ટ આઉટ ઓફ એક્સ્ટ્રા પ્રિકોશન પેલા કબર્ડમાં છે. એ લોકોએ કીધું ગરાજને ચિંતા કરવા જેવું નથી, પણ એ લોકોએ કીધું આટલા બધા કેમિકલ્સ છે. તો મમ્મીએ કીધું ચલો આ બધા છે ને હું ગાડીમાં મૂકી દઉં બધા ગ્રેઇન, એટલે ડબલ પ્રોટેક્શન ગાડીના દરવાજાને વિન્ડોઝથી, એટલે ગાડીમાં મૂકેલું મમ્મીએ. એટલે આ લોકો ઘર બધું ચેક કર્યું, પછી ગરાજ ખોલ્યું તો ગાડી જ ગુમ. એ લોકો આખી ગાડી જ લઈ ગયા ગ્રેન્સ જોડે. પણ મમ્મી જ્યારે મને શેર કરતી હતી આ સ્ટોરી, અને પપ્પા, એ લોકોએ બહુ સરસ રિસ્પોન્સ આપ્યો કે આ ગ્રેન્સ તો બીજા માટે જ હતા, તો આઈ હોપ કે દે એન્જોય ધ મીલ. પણ એકચ્યુઅલી બીજા માટે હતા, અને અને કંઈ એમ એમ નહીં કે હું તમને 60 લોકોને ઓળખું છું, અલગ અલગ લોકો જ આવતા હોય. હવે મેં તમને આપ્યું કે તમને આપ્યું કે પેલો ત્યાં લઈ જઈને એના ઘરે ખવડાવશે, વોટ ડિફરન્સ ડઝ ઇટ મેક? સો શી એકચ્યુઅલી સેડ કે ભાઈ જેને જ્યાં જાય ત્યાંનું મે દે બી હેપી. અને પછી એવું થયું એવું કે ગાડી તો ગાડી પાછી કંઈક 600 કિલોમીટર દૂર પોલીસને ગાડી મળી, પણ બધા ગ્રેન્સ જતા રહ્યા હતા, એટલે ગાડી પાછી આવી ગઈ પણ ગ્રેન્સ ગયા. પણ એ રિસ્પોન્સ કે આ બીજા માટે જ હતું, મે દે બી હેપી. તો આપણે શરીરને પણ એવી રીતે વિચાર્યું હોય કે ભાઈ આ શરીર પણ બીજા માટે જ હતું, લેટ ઇટ ગો. અને તમે ગાંધીજી જેવા લોકોની વાત આપણે સાંભળીએ, બિફોર ગોડસે એસેસિનેટેડ હિમ 18 પીપલ ટ્રાય ટુ એસેસિનેટ હિમ, એમાં એક માણસ સ્ટ્રીટ પર, ગાંધીજીને તો કંઈ સિક્યોરિટી વિક્યોરિટી કંઈ જ નહીં ને, ઇટ વોઝ વેરી ઇઝી ટુ એસેસિનેટ હિમ. તો એક માણસ આવી અને હી વોઝ અ મુસ્લિમ પર્સન આવી અને એણે કીધું કે આ કંઈક એને હશે ગાંધીજી જોડે પ્રોબ્લેમ, તો ઈ જસ્ટ ચોક્ડ હિમ અને સીધા સ્ટ્રીટ પર લગાવ્યા. અને ગાંધીજી તો એકદમ આમ હી ડિન્ટ રેઝિસ્ટ ઓર ફાઇટ, સો ગાંધીજી ઇઝ ઓન ધ ગ્રાઉન્ડ, ધીસ ગાય ઇઝ ચોકિંગ હિમ. એટલે પહેલાં કીધું આ તો હવે મારો લાસ્ટ બ્રેથ હશે, પણ પ્રોબેબલી એમણે એમ વિચાર્યું હશે કે આ બીજા માટે જ છે ને શરીર, મે યુ બી હેપી. એ તટસ્થ ભાવથી ગાંધીજીએ એ મોમેન્ટમાં, એમની પોસિબલી ધ લાસ્ટ મોમેન્ટ, હી સ્ટાર્ટેડ ચેન્ટિંગ ધ કુરાન. અને પેલો જે એમને અસેસિનેટ કરવાનો ટ્રાય કરતો હતો, હી વોઝ સો શોક્ડ કે એણે કીધું આઈ હેવ ધીસ ઇઝ અ બેટર કુરાન રેસિટેશન ધેન આઈ કેન ડૂ. અને એટ ધ એન્ડ ઓફ ઇટ હી નોટ ઓનલી સ્ટોપ્સ, પણ હી આસ્ક ફોર ફરગીવનેસ ફ્રોમ ગાંધીજી. એટલે ઇટ્સ પોસિબલ કે ખાલી ગ્રેન્સ માટે નહીં, આખું શરીર પણ તમે કરી શકો કે માય લાઈફ ઇઝ અબાઉટ સર્વિસ. બીજા માટે જ છે ને, ક્યાં હવે ક્યાં ફાટેલા ખિસ્સા યાર, હવે મેં ક્યાં કેટલું હોલ્ડ કરીશું? કેટલો મની પાવર ફેમ કેટલું આપશો, પણ હવે એકચ્યુઅલી તો તમારા ફાટેલા ખિસ્સા હોય તો આવે ને જાય, હવે ક્યાં એમાં યાર ગોળ ગોળ ચિંતા કરવાની. દેન ઇટ બીકમ્સ કેર ફ્રી, સ્માઇલિંગ, આંસુ આવે ને જાય, ઇટ્સ ઓકે, બટ યુ નો કે યુ આર કેપેબલ ઓફ મચ મોર. એટલે આ વર્ષે સોલિડ ટેસ્ટ હતો મારો, એટલે હું પાસ પણ કદાચ ફેલ પણ થયો હોઈશ, પણ સોલિડ શું કહેવાય એને, એક્સપિરિયન્સ, ગ્રોઈંગ એક્સપિરિયન્સ, લર્નિંગ એક્સપિરિયન્સ, સેક્રેડ એક્સપિરિયન્સ, એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ કે આવી રીતે સર્કલ્સમાં હું બેઠો હોઈશ તો એ બધાનું, એ બધાએ જેમ નાના નાના બ્લેસિંગ્સ આપ્યા હોય ને, એ બધા બ્લેસિંગ્સ આમ એકદમ અમારી જોડે જ હતા. તો આજે આપણે ડીપ કાસ્ટિંગના પ્રોસેસમાં છીએ. અહીંયા સિમ્પલ સિમ્પલ લાગે આપણને કે શું હવે સાયલેન્સમાં બેઠા હું એકલો પણ કરી શકું, પણ જોડે બેઠા વી મેટ ઇચ અધર ઇન સાયલેન્સ, પ્રોફાઉન્ડ. પછી શેરિંગ, લિસનિંગ ટુ ઇચ અધર, પ્રોફાઉન્ડ. ગિવિંગ અને રિસીવિંગની બાઉન્ડ્રી બ્લર થઈ જાય, વેરી પ્રોફાઉન્ડ. એટલે એ ડીપ કાસ્ટિંગ માટે આઈ એમ ગ્રેટફુલ કે આઈ ગેટ ટુ બી અમંગસ્ટ ઓલ ઓફ યુ ટુડે. મારે એક રેગ્યુલરમાં આવવાનું છે, હજુ મારે મારા ઘરમાં પાકે, એટલે આઈ વિલ જસ્ટ શો અપ વન ડે. શું તમારે કયા દિવસે થાય છે? એવરી સેટરડે. મારા નસીબમાં એવું આમ એ છે લાગતું નથી આજકાલ, પણ એકવાર કંઈક અમદાવાદમાં આવીશ અને સેટરડે ઓપન હશે તો યુ નેવર નો. નોક નોક પૂર્વી, ઇટ્સ સો બ્યુટિફુલ ધો, ઇટ્સ સો બ્યુટિફુલ. સો થેન્ક યુ ફોર સેઇંગ યસ ટુ દેટ ટુ ઈચ અધર એન્ડ ફોર લિસનિંગ ટુ મી ટુડે. થેન્ક યુ. ઇફ એનીવન હેઝ થોટ્સ ઓર રિફ્લેક્શન્સ, છે આપણે થોડોક ટાઈમ? હા, 7-8 મિનિટ, ના થોડોક વધારે, 15 મિનિટ્સ. ઓકે, ઇફ એનીબડી હેઝ થોટ્સ રિફ્લેક્શન્સ, એનીથિંગ ટુ શેર ઓર આસ્ક, ઓર મારામાં સુધારો રાખ કરવો હોય તો એ, દેટ્સ વેલકમ. યુ નો વી આર ઓલ લર્નિંગ ફ્રોમ ઇચ અધર.
સ્પીચલેસ થઈ ગયા છે. મને એવું છે કે આ જે
માઇકમાં કહો એટલે તમારે
ઇમોશનની જે વાત છે કે જે ઇમોશન, જે કોઈ પણ ભાવ તમે ફીલ કરો છો,
હા,
તો કોન્સ્ટન્ટલી અને કહે છે કે કન્ટિન્યુઅસલી તમે અવેર રહો, કે જે તમે વાત કરી કે જે હોસ્પિટલમાં તમે હતા અને તમે બહાર નીકળ્યા, તમે રડતા હતા ને, યુ હેડ ધીસ થિંગ ઇન યોર માઇન્ડ એન્ડ ઇન યોર હાર્ટ કે જે રીતે મેં બીજા માટે પ્રે કરી છે એવી રીતે કોઈ એક તો હશે ને જે મારા માટે, તો એ અવેરનેસ કઈ રીતે, મતલબ યુ નો, ઘણી વાર આપણે આવી વાત, તમે જે વાત કરી સાંભળીને આપણે અંદર ઉતારી તો લઈએ છીએ, ઓકે આવું હોય છે ને, આવું કરી શકે છે, પણ જ્યારે કરવાની વાત આવે છે ત્યારે પહેલો સ્ટેપ પણ લઈ લે છે ને, પછી એવી જ્યારે પરિસ્થિતિઓ ઊભી થાય ત્યારે બધું
ભૂલી જવાય,
નથી રહેવાતું.
એટલે એ જ છે ને કે આપણે પ્રેક્ટિસ, જે ડિપોઝિટ કર્યું હોય ને તમે લાઈફમાં, એ જ તમે વિડ્રો કરી શકો, એ પ્રિન્સિપલ છે બેઝિક. કે મેં પ્રાર્થના કોઈની ના કરી હોત, પણ મેં સાંભળ્યું હોત કે તે આવું કર્યું છે તારી લાઈફમાં, અને મને આઈડિયા પણ સરસ લાગ્યો હોત, પણ મેં પ્રેક્ટિસ ના કરી હોત તો ત્યારે મને સૂજ્યું જ ના હોત. એટલે સૂજ્યું કેમ? કારણ કે મેં એ ડિપોઝિટ કર્યું છે. મમ્મીને સૂજ્યું કેમ? કે આ ગ્રેન્સ બીજા માટે જ છે, એમણે સ્ટોરી સાંભળી હોત, પણ ત્યારે તો નહીં તો એના જ દુઃખમાં ગોળ ગોળ ફરતી હોત. પણ એ મમ્મીએ કીધું કે આ મેં એકચ્યુઅલી પ્રેક્ટિસ કર્યું છે, મેં લોકોના, સ્ટ્રેન્જર્સના પેટમાં ડિપોઝિટ કર્યું છે, એટલે વિડ્રો કરવાનો ટાઈમ આવે ત્યારે ઇટ ઇઝ પ્રેઝન્ટ. એટલે આઈ વુડ સે ધ રિયલ આન્સર ઇઝ ટુ પ્રેક્ટિસ. અને ગુડ ન્યૂઝ ઇઝ કે તમે નાની વસ્તુમાં પણ પ્રેક્ટિસ કરી શકો, ખાલી અવેકન સર્કલમાં નહીં, ગમે ત્યાં હો, યુ કેન ઓલવેઝ. અમે હમણાં 2 દિવસ પહેલાં ઇન્દોરમાં હતા, તો ઇન્દોરમાં અવેકન સર્કલ અમારે હતું. અવેકન સર્કલ પહેલાં એમણે કંઈક ગાદલા બધા બોલા મંગાવ્યા હશે, તો એણે કીધું કે ગાદલા કોઈક ડ્રોપ ઓફ કરવા બધા આવેલા બહારથી, એણે કીધું કે ચલો એના લોકો માટે એક્ટ ઓફ કાઇન્ડનેસ કરવું. એટલે હોસ્ટ હતો મનીષ કરીને, તો મનીષભાઈએ કીધું કે મેં ચાય લગાતો હું. એ મારું હિન્દી આવ્યું હા મેઘના, મેઘનાને બહુ આમ હું હિન્દી બોલું એટલે મેઘનાને એકદમ સ્માઇલ આવી જાય. મેં ચાય લગાતા હું, આપ ચાય લોગે? તો એણે કીધું હા જરૂર લો. તો ચાય લાવ્યો અને કીધું કે અરે સર આપકે પાસ વો ડિસ્પોઝેબલ કપ હૈ ક્યા? તેને કીધું ડિસ્પોઝેબલ ક્યુ, આમ તો યહાં એકદમ વેસે રિજનરેટિવ એકદમ સસ્ટેનેબલ જગ્યા હતી ને એ લોકોનો બહુ વેલ નોન જગ્યા હતી. એમણે કીધું અહીંયા આમ તો યહાં ડિસ્પોઝેબલ નહીં યુઝ કરતે, સિર્ફ એ કપ હૈ, કોઈ પ્રોબ્લેમ હૈ ક્યા? કીધું નહીં સર હમ વેસે મુસ્લિમ હૈ ને તો. એટલે પેલો કે અરે ભાઈ આપ જો ભી હો પીના તો મુંહ સે હૈ ને, તો ઉસમે ક્યા. અને આ ઇન્ટરેક્શનથી દે હેડ સચ અ અમેઝિંગ બોન્ડ એન્ડ ઇટ ચેન્જ. કે પેલો ગાદલાલ આવે છે અને ગાદલા પાથરવાના છે અને એના પછી મેઇન પ્રોગ્રામ છે, તો યુ રિયલાઇઝ કે મેઇન પ્રોગ્રામ પછી ક્યારે હોતો જ નથી, અત્યારના જ છે પ્રોગ્રામ. પ્રોગ્રામ ઇઝ હિયર એન્ડ નાવ, સેન્ટર જેવું છે જ નહીં. તમારી નાની સીમા હોય તો લાગે કે ઓ આ સર્કલનું સેન્ટર ત્યાં છે, આ સર્કલના પાવર પ્લેયર તમે છો, પણ એકચ્યુઅલી ઇન્ફિનિટ સીમા થઈ જાય તો એવરી પ્લેસ ઇઝ ધ સેન્ટર અને સ્ટાર્ટ અહીંયાથી જ થાય છે. ઇવન ઇન ધીસ મોમેન્ટ આપણે કહીએ કે અત્યારે હું શું કરી શકું, અરે યુ કેન લિસન ટુ મી વિથ લવ. કે ભાઈ આને કન્ફ્યુઝનમાં લાગે છે પણ ચલો આશીર્વાદ આપી દઉં, અને આઈ કેન સ્પીક વિથ લવ. હું પેલા ટ્રાન્ઝેક્શનના માઇન્ડસેટથી કરી શકું કે આમાંથી મને શું મળશે, આ મારો એંગલ શું છે, આ કેટલા લોકો છે, આ સંસ્થામાં આ છે આ છે આ છે, એવું બધું કરી શકાય તમારે સ્પીકર તરીકે. પણ એ બધું છોડી દો કે ભાઈ આઈ એમ ટ્રાઇંગ ટુ ગીવ એઝ મચ એઝ આઈ કેન ઓફ માય હમ્બલ લવ, અને તમે પણ એ રીતે કરો તો પછી સ્પીકિંગ અને લિસનિંગ તો સાઇડ શો થઈ જાય. એટલે ઇન એવરી મોમેન્ટ યુ કેન ડૂ દેટ. સો હાઉ વિલ વી બ્રિંગ દેટ પ્રેઝન્સ, અને એ ડિપોઝિટ કર્યું હોય તો ધેન યુ આર સેટ. એટલે મારા ઘરે બધા લોકો આવે ને તો પછી બધા લોકો પૂછતા હોય, અમેરિકામાં તો ખાસ આવું કંઈ, અહીંયા પણ જો કે પીપલ વિલ બી લાઇક શું એજન્ડા શું છે, બ્રાન્ડ શું છે. આમ આ લોકો બધા ઇકોનોમિક્સવાળા જીડીપીની વાત કરે ને, તમારી સામે જોઉં છું આ નરમેન. મને બિઝનેસમાં ખબર ના પડે એટલે મારે બધા બિઝનેસ લોકોને સામે જવું પડે ને. એ જીડીપી કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, આજની ઇવનિંગનું જીડીપી શું? ઝીરો. અહીંયા કોઈ બ્રાન્ડ નથી, અહીંયા કોઈ ડોનેશન બોક્સ નથી, કંઈ જ નથી. એટલે લોકો એમ કે આને શું ફાયદો, પણ એકચ્યુઅલી આનો ટ્રીમેન્ડસ વેલ્થ ઇઝ જનરેટેડ. એટલે એ ફ્રેમની બહાર જુઓ તો ધેન યુ રિયલાઇઝ કે બધા મમ્મી અને પપ્પાને આવીને કહે કે ભાઈ ધીસ ઇઝ સો અમેઝિંગ, આઈ મીન વોટ કેન વી ડૂ ફોર યુ. તો એ લોકો કહે કે નો નો નીડ ટુ ડૂ એનીથિંગ ફોર અસ, વી બિલીવ ઇન વસુદેવ કુટુંબકમ, હોલ વર્લ્ડ ઇઝ માય ફેમિલી. એટલે તમે કંઈક કોઈક બીજા માટે કરો અને દેટ ઇઝ માય ફેમિલી ઓલ્સો. એટલે એવરી મોમેન્ટ હેઝ દેટ પોટેન્શિયલ. એટલે એ આપણે પોટેન્શિયલ સીઝ કરીએ તો એ આપણે ડિપોઝિટ કરીએ છીએ, અને આમાં રિયલ વિનર્સ આર નોટ ધ, આપણે બધા તો આવીને જઈશું પણ હોસ્ટના દિલમાં કેટલું આમ દે કન્ટિન્યુઅસ કે આ આ માઇક ચાલશે કે નહીં ચાલે, કે પછી આ સોફા અહીંયા આમ હોવો જોઈએ કે આમ, કેટલા અહીંયા કુશન, અને દરેકમાં ભાવ શું કે ભાઈ કુશન પર કોણ બેસે છે એ કે એ થોડું માઇક્રો મેનેજ કરે છે, એ કે જે પણ આ કુશન મૂકું છું એ જે બેસે તેનું કલ્યાણ થાય, કઈ રીતે એ પણ મને નથી ખબર, પણ મે સમવન બી હેપી. એટલે એવી રીતે હજાર વાર તમે ઇન્ટેન્શન કર્યા હોય અને આ એ સર્કલ એવી રીતે ઊભું થયું હોય તો દેટ ઇઝ થાઉઝન્ડ ઓફ ડિપોઝિટ્સ ઇન યોર ઓન કોન્શિયસનેસ. એટલે તમને જરૂર પડે ત્યારે ઇટ્સ ધેર. એટલે દેટ્સ અ વેરી બ્યુટિફુલ વે ટુ લુક એટ લાઈફ. યસ, અઘરો પૂછજો કે શું છે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ. એમ
આપણે કમ્પેશનની વાત કરી, આપણે લવની વાત કરી, તમે એક્ઝામ્પલ ભી શેર કર્યો કે જે કાર રોબ થઈ ગઈ અને ગ્રેન્સ જતા રહ્યા, તો આપણે કમ્પેશન રાખીએ પણ ઘણી વાર આપણે લાઈફમાં એવા લોકો મળે જે મે બી દે ડોન્ટ હેવ ધ ગુડ એટ હાર્ટ.
યા,
તો વોટ ઇઝ ધ ડિસાઇડિંગ ફેક્ટર કે ક્યાં સુધી કમ્પેશન રાખવું અને ક્યાં સુધી આપણે વી નીડ ટુ ટેક અ સ્ટેન્ડ કે હવે પ્રોબેબલી એ લોકો આપણા કમ્પેશનને કાબિલ નથી, લાયક નથી, ઓર મે બી ધીસ ઇઝ અ પોઈન્ટ કે આનાથી વધારે હું કમ્પેશન નહીં રાખી શકું, તો એ ડિસાઇડિંગ ફેક્ટર શું છે?
એ ડિસાઇડિંગ ફેક્ટર ઇઝ યોર ઓન હાર્ટ્સ કેપેસિટી. એટલે તમે હાર્ટની કેપેસિટી ઓવર એસ્ટિમેટ કરો તમારા હાર્ટની, તો યુ વિલ નોટ ગીવ ઇન અ કિંગલી વે. અને અંડર એસ્ટિમેટ કરો તો યુ આર ડુઈંગ ડિસ સર્વિસ ટુ બોથ સાઇડ્સ. એટલે હાર્ટની કેપેસિટી ઇન ધેટ મોમેન્ટ શું છે? હવે ગઈકાલે તમારી એકદમ મોટી કેપેસિટી હતી અને તમે કંઈક ગાંધીજી જેવું કામ કર્યું, પણ આજે એકદમ ડાઉન થઈ ગયું, તો યુ હેવ ટુ બી ઓનેસ્ટ કે અત્યારના શું છે. અને અત્યારના ઇફ યુ આર નોટ એબલ ટુ, તો યુ ડ્રો અ બાઉન્ડ્રી કે આ મારી સીમાની બહાર છે. એન્ડ દેટ્સ ઓનેસ્ટ, દેટ્સ હમ્બલ, દેટ્સ રિયલ, એન્ડ દેટ ઇઝ હેલ્પ્સ યુ સસ્ટેન. અને પછી ઇફ યુ ઓલ્સો ખાલી સીમા એ જ સીમાની સીમામાં રહો તો ઇટ વિલ ગેટ નેરોઅર એન્ડ નેરોઅર એન્ડ નેરોઅર. એટલે થોડું કામ વેન યુ આર ફિલિંગ સ્ટ્રોંગ, તો કે આ મારી સીમા છે, લેટ મી સી વોટ હેપન્સ વન સ્ટેપ આઉટસાઇડ ધ કમ્ફર્ટ ઝોન. એટલે એમ ધીરે ધીરે યુ એક્સપાન્ડ ઓલ્સો. પણ એ બેને બેલેન્સ કરવું પડે, અને બેલેન્સ કમ્સ ફ્રોમ બીંગ ઓનેસ્ટ વિથ યોર સેલ્ફ. અને દરેક વસ્તુમાં ઓવર ટાઈમ ઇફ યુ ડીપન આવી રીતની ઓનેસ્ટી, તો દરેક વસ્તુમાં તમને લાગે કે આ આમાં ડુઅરશીપ એટલી જેમ જેટલી આપણે વિચારીએ છીએ ને એટલી છે નહીં. કે મારો ફેવરિટ એક્ઝામ્પલ હતો, એકવાર મને કોઈકે કંઈક સરસ લાડુ આપેલા. હું હંમેશા કહેતો ગુરી, મારી વાઈફ બહુ અપસેટ થાય, કારણ કે હું બધાને કહું મને સ્વીટ્સ ભાવે છે, એટલે બધા મને સ્વીટ્સ આપ આપ કરે, એટલે હું વજન વધાર વધાર કરું. એટલે મારી ગુરી કહે કે નિપુણ, તો આઈ નો તારો સિક્રેટ એજન્ડા તું કેમ છે, તું બધાને કહે છે એટલે આવે છે. એટલે પણ મને કોઈકે લાડુ આપ્યા અને મને સ્વીટ્સ ભાવે છે, ઓબ્વિયસલી આઈ વિલ સે ઇટ 3 ટાઈમ્સ. આજે કંટ્રોલ રાખીશ, હા, જોઈ દે ગુરીને કહી દેજો પછી. એટલે કોઈકે મને લાડુ આપ્યા અને મેં કીધું હા બસ આ તો હું અમને પછી એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું હતું ગાડીમાં. એટલે બાજુમાં અને કોઈક સરસ જગ્યાના હતા, કોઈક રિલિજિયસ જગ્યાના પ્રસાદ હતો, એટલે ઇટ વોઝ નાઇસ ઇન ધેટ વે ઓલ્સો. સો આઈ હેડ કેપ્ટ ઇટ. અને પછી કોઈક મને નોક કરે મારી વિન્ડો પર, ગાડી સ્ટોપ એન્ડ ગો હતી, અને એને કીધું કે કંઈક ખાવા કંઈક છે એમ. એટલે પૈસા માગતા હતા કોઈક, અને સાધુ હતા કોઈક. એટલે મેં કીધું સાધુ છે, મને અંદરથી થયું કે ચલો કંઈક આપું, મારે મને જે ભાવે તે આપવું, એટલે દેટ્સ ગ્રેટ, રાઈટ? આઈ મીન આપણે એવું વિચારીએ ને. એટલે મેં કીધું કે આ યાર મને લાડુ બહુ ભાવે છે અને મારે ખાવો છે, પણ લેટ મી ગીવ ઇટ ટુ હિમ. એટલે મારા મનથી તો આઈ વોઝ ગિવિંગ લાઈક ઇન અ વેરી કિંગલી વે એમ. એટલે મેં વિન્ડો રોલ કરી અને મેં એને આપ્યો અને પછી ગાડી ચાલવા માંડી. એટલે પણ પછી અંદરથી થાય કે હા બોસ એ તો આમ એકદમ આમ એન્જોય કરતો હશે, મારો એન્જોયમેન્ટ ગયો, પણ મેં કીધું આને મજા આવતી હશે. એટલે મેં પાછળ જોયું તો એને લાડુ લઈને નીચે ફેંકી દીધો. મેં કીધું આ યાર મારે આને બાઉન્ડરીની બહાર જ રાખવાનો હતો. પહેલો વિચાર એવો આવે કે આ યાર ક્યાં મેં રોલ ડાઉન કરી અને આમાં મોટા થવાનો ટ્રાય કર્યો, શું યાર આનો શું ફાયદો, આ તો ઇટ્સ લાઈક અ યુઝલેસ થિંગ, યુ નો. અને પેલા જેણે મને આપેલું એ લોકોને આઈ એમ નોટ ડુઈંગ સર્વિસ, એવું પહેલાં એવા બધા વિચાર આવે. પછી તમે જો સ્થિરતાથી જુઓ ને, તો યુ રિયલાઇઝ કે એકચ્યુઅલી મારે અને એની વચ્ચેનો જ ખાલી મામલો નહોતો, કે તે મને આપેલો અને હું આને આપું છું, એટલે એકચ્યુઅલી તમારા બેમાં સિચ્યુએ હું તો ખાલી વચ્ચેનો માણસ હતો. પછી તમે વધારે સ્થિરતાથી જુઓ તો એણે નીચે ફેંક્યો, હવે નીચે કોણ ખાશે? કીડીઓ ખાશે. તો એકચ્યુઅલી સિચ્યુએશન વોઝ બિટવીન હર એન્ડ ધ કીડીઝ, પણ વચ્ચે મારું શું કહેવાય ડાપણ હોય ને, મેં મારું ડાપણ યુઝ કરી અને કે આ તો મારો લાડુ હતો, મારી રિસ્પોન્સિબિલિટી હતી, અને મેં આ બાઉન્ડ્રી રાખી ના રાખી, એટલે એમાં પછી લોચા ને એમાં ગોળ ગોળ આપણે ફરિયાદ કરીએ અને બધાની જોડે ડિબેટ કરીએ, આટલી હોવી જોઈએ, આ ના હોવી જોઈએ, આ ના હોવી જોઈએ. પણ એકચ્યુઅલી તમે ડુઅર તો હતા પણ નહીં, પણ યુ મેડ ધ હોલ શો અબાઉટ યુ, ઇટ વોઝ નેવર અબાઉટ યુ. એટલે એ થોડુંક મચ્યોરિટી જેમ ધીરે ધીરે આવે ને, એમાં પછી ખ્યાલ આવે કે ભાઈ આ એકચ્યુઅલી કોણ, આ બોલે છે કોણ અને સાંભળે છે કોણ. બોલવા માટે મારે વિચાર જોઈએ, હવે વિચાર મારા મનમાંથી આવે છે. હવે મનની સીમા ક્યાં છે? તારા મનની અહીંયા છે અને મારા મનની અહીંયા છે, ક્યાં છે? અને પછી તમારા બધા મનની, દેર ઇઝ નો બાઉન્ડ્રી. અને બાઉન્ડ્રી ના હોય તો આ કયા મનમાંથી વિચાર આવે છે અને વિચાર શબ્દોમાંથી અહીંયાથી ત્યાં જાય છે, મારા વિચાર કહેવાય? ઇટ્સ અ વેરી કન્ફ્યુઝડ આઈડિયા. તમે ડેપ્થમાં જુઓ તો ઇટ્સ નોટ, આ જે ડુઅરશીપનું આપણે વી આર અમે કમ્પ્યુટર સાયન્સમાં કહેતા હોય છે કે ઓવર ઇન્ડેક્સ્ડ ઓન ધ આઈ, વધારે પડતી ઇમ્પોર્ટન્સ આપી છે આપણા ઈગોને, એટલે એ ધીરે ધીરે ડિઝોલ્વ થતો જાય. પછી તમારે બાઉન્ડરી ને ઇટ બીકમ્સ અ વેરી ડિફરન્ટ ઇક્વેશન, એટલે એમાં પણ ગ્રોથની આગળ ઘણી બધી પ્રોસેસ છે. બરાબર ને? પૂરીબેન કહે છે પાસ પાસ. છેલ્લો એક પ્રશ્ન લઈએ. આઈ નો કે તો પછી
સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસિસ છે કે જે બી થાય છે તમારા કલ્યાણ માટે થાય છે, તમારા સારા માટે થાય છે. હાઉ ડુ યુ રિકન્સાઇલ ધેટ વિથ વિરલ?
ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. કે આ જે બી થાય છે એ સારા માટે થાય છે, પછી અમુક લોકો એવું પણ કહે કે આ તો કર્મનો ખેલ છે, કેણે કંઈ ખરાબ કર્મ કર્યા હશે એટલે કર્યું હશે. પણ કર્મમાં તમે ડેપ્થમાં જુઓ ને તો એમાં પણ તમે વન ટુ વન ઇઝ નોટ સો ક્લિયર કે આ મારા કર્મ છે, આ મારે ભોગવવાનું છે. આઈ મીન મે બી, પણ આ ઈગોની જ બાઉન્ડ્રી એકદમ ફ્લુઇડ હોય તો પછી કર્મ કોણ હોલ્ડ કરે છે? મારા મમ્મીના કર્મ હું કરી શકું, હું લઈ શકું? મે બી, આઈ ડોન્ટ નો. એટલે કોના કર્મ છે એ જ પહેલો પ્રશ્ન એ છે કે એ તમે એકદમ સોલિડિફાઈ અને ઇન્ડિવિજ્યુઅલાઇઝ કેમ કરી કાઢ્યું છે? પછી આ જે થાય છે તે સારા માટે થાય છે, તમે એટલે સફર લેસમાંથી સફર વેલ કરો, વિચ મીન્સ કે યુ આર મીટિંગ સફરિંગ વિથ પ્રેઝન્સ, દેટ્સ ઇનફ. કે અમુક લોકોને એમ થાય કે આ કેમ થાય છે, પણ એ કેમનો વિચાર પણ સેના માટે, તો યુ ગેટ એન આન્સર. હવે ઈચ આન્સર તમે એકચ્યુઅલી એનાલાઇઝ કરો તો એવરી આન્સર ઇઝ ઇનકમ્પ્લીટ. કોઈ એમ અત્યારના મારી લાઈફ મારા ભાઈને કેમ થયું, હવે તમે આઈ કેન ફાઇન્ડ 10 આન્સર્સ, બરાબર, પણ દેટ આન્સર વિલ નોટ સેટિસ્ફાય ઓલ કન્ડિશન્સ. એટલે ફરીથી આ પ્રશ્ન તો થવાનો જ છે કે આ સફરિંગ કેમ થઈ રહ્યું છે, અને કોઈ જોડે આન્સર નથી. અને સફરિંગ કોની જોડે નથી, આ તો હું મારા ભાઈની વાત કરું છું, પણ પેલો એની બાજુના ડોર તમે ખોલો તો દેટ્સ અનધર સ્ટોરી. અને અનએન્ડિંગ સ્ટોરીઝ એવરીવેર, અને હુ નોઝ કે કેમ સફરિંગ થઈ રહ્યું છે, કે હુ નોઝ કોઝ એન્ડ ઇફેક્ટ. એકચ્યુઅલી બુદ્ધાએ કીધું હતું બહુ સરસ, એમણે હી સેડ કે નો બડી, એને પૂછ્યું હતું કે હાઉ મેની પીપલ નો કોઝ એન્ડ ઇફેક્ટ. હી સેડ ઇવન અરહન્સ બધા ફૂલી એનલાઇટન, ધે કેનોટ નો કોઝ એન્ડ ઇફેક્ટ. યુ કેન નો સમ કોઝિસ ટુ વન ઇફેક્ટ, પણ એવરી કોઝ હેઝ મેની, એવરી ઇફેક્ટ હેઝ મેની કોઝિસ. એટલે બહુ ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી એરોગન્ટ ટુ સે કે આ હું અહીંયાથી માઇક ડ્રોપ કરીશ તો અહીંયા જ પડશે. ઇન દેટ નેરો ફ્રેમ ઇટ ફીલ્સ વેરી રિલાયબલ કે આ હું અહીંયા ડ્રોપ કરીશ તો અહીંયા જ પડશે, આઈ નો. પણ ટુ કોલેપ્સ મેગ્નિટ્યુડ કે આજે તમે અહીંયા કેમ છો ને હું અહીંયા કેમ છું, તો કે હું ગાડીમાં બેઠો પછી અહીંયા આવ્યો, મેં RSVP કરેલું એની પહેલાં, દેટ્સ ઓલ ટ્રુ. જે ના કર્યું હોય તે પૂર્વી કહેશે હા તમને. પણ હાઉ મેની કોઝિસ મેક વન કન્ડિશન, કે આઈ નો સમ કોઝિસ ટુ વન ઇફેક્ટ બટ નોટ ઓલ ધ કોઝિસ. અને ઇફ યુ ઓપરેટ વિથ દેટ આઈડિયા કે આઈ વોન્ટ ટુ નો ઓલ કોઝિસ ટુ એની ઇફેક્ટ, વેર ઇઝ દેટ કમિંગ ફ્રોમ? કે આઈ વોન્ટ ટુ નો, હુ વોન્ટ્સ ટુ નો? એટલે મારા માટે દેટ ઓલ ઇઝ ઓલ પાર્ટ ઓફ ધ પ્રોસેસ કે આઈ ડોન્ટ નો, અને આઈ વોન્ટ ટુ લર્ન ટુ બી કમ્ફર્ટેબલ વિથ નોટ નોઈંગ. એટલે આખો આ આખા ટાઈમમાં I have not been able to pray even once for my brother. કે પ્રેયર તમે કહો કે આ ભાઈ તારું આ સિચ્યુએશન અહીંયાથી આમ જાય છે તો આઈ વુડ લાઈક ઇટ ટુ ગો હિયર. હવે આઈ ડોન્ટ નો, એટલે બધાને એવું નહીં, મારી મમ્મી ભલે પ્રાર્થના કરતી હશે, એવરી વન હેઝ ધર ઓન અન્ડરસ્ટેન્ડિંગ, એન્ડ દેટ્સ ફાઇન, દેટ્સ ગ્રેટ. પણ મારી અને વિરલ, આઈ એમ ઓલ્સો કોન્ફિડન્ટ કે વિરલ હું આવી સિચ્યુએશનમાં હોત તો એ પણ ના કરત, કારણ કે અમારો બેનું એ રીતે ટ્યુનિંગ છે. કે કહે છે કે મને પેલું અરુણ દાદા સોંગ, આ મારું સોંગ નંબર 2 છે, મારે નેક્સ્ટ યર કે ફ્યુચર યર્સમાં મારો ફેલિયર ક્લબ બધું પતશે ત્યારે અરુણ દાદાએ બહુ એક સુપર્બ સોંગ છે એ ફેનેલોન કરીને એક હતો ફ્રેન્ચ મંક, અને એનું ગુજરાતીમાં મકરંદ દવે ગુજરાતીમાં બહુ જ સરસ સોંગ છે, પ્રાર્થનાનું સોંગ છે. તો આ ડિવોટી સ્ટાર્ટ્સ બાય પ્રેઇંગ અને ભગવાનને પૂછે છે કે ભાઈ, ભગવાન એને પૂછે છે તારે શું જોઈએ છે, તો એનાથી ચાલુ થાય છે. એન્ડ ઇટ્સ અ વેરી બ્યુટિફુલ પ્રોસેસ, અને ધીરે 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 આમ એ ડિવેલપ થાય છે. છેલ્લા સ્ટેન્ઝામાં કહે છે કે ભગવાન, મને તો ખબર પણ નથી કે શું માંગવું, કારણ કે ઘણીવાર સફરિંગથી આપણી કપેસિટી વધતી હોય છે. તો એ એમ ભગવાનને કહે છે, ભગવાન પૂછે છે તારે શું જોઈએ છે, તો કે તું ભગવાન તું જ મારામાં આવી અને તું જ તારી જાતને પૂછ. કહેવાય ને યાર, સોલિડ લેવલ આમ ભક્તિ આને કહેવાય. એટલે આપણે બધા ટ્રાય કરીએ, પણ આઈ મીન અમેઝિંગ યાર, તું જ મારામાં આવી અને તું જ તારી જાતને પૂછ, મને બધું સ્વીકાર છે, હું તારો એટલો ભક્ત છું. એટલે બધા માટે આવી અમારા ફેમિલીમાં બધા આ રેઝોનેટ ના પણ થાય બધાને, પણ મારા માટે તો હું ઓનેસ્ટલી પૂછું તો મારી પ્રેક્ટિસ એ હતી કે ભાઈ, આપવું હોય તે આપજે માલિક, મને સ્વીકાર છે. એટલે હું બાથરૂમમાં એકવાર ગયો અને મેં કીધું કે આ યાર બોસ, વિરલ તો ક્યારે હવે આ બાથરૂમમાં નહીં આવે. મને એકવાર એક દિવસ એવું થયું હતું, હું એનું બ્રશ જોઉં, અને અમે એ ઘરમાં મોટા થયા હતા એટલે આમ તમને તમે થોડુંક કંઈક ને કંઈક ટ્રિગર હોય તો મને આમ એકદમ બહુ જ રડવું આવવા માંડ્યું. પણ ત્યારે પણ જે ડિપોઝિટ કર્યું હોય એ તમને આવે ને, એટલે મેં આવી રીતે ટ્રાય કર્યો છે બીજા લોકોને લાઈફને જોવાનો આવી રીતે. એટલે ત્યારે મને એ જે મેં વિડ્રો કર્યું, મારે જે ડિપોઝિટ કરેલું તે, અને મેં કીધું બરાબર છે, કદાચ નહીં આવે, તું થોડુંક મિસ પણ કરીશ એને, પણ એ 37ના પાસ થાય ત્યારે, એની એજ 37 હતી, કે 73ના પાસ થાય, તને દુઃખ તો થવાનું જ છે ને, અને દુઃખ થવાનું જ હોય તો એની જોડે પણ સુખ પણ છે ને, કેટલો આનંદ છે. એટલે મેં કીધું અત્યારના જ આનંદ લે ને, કે મેન યુ હેડ 37 યર્સ વિથ સચ અ ઇન્ક્રેડિબલ હ્યુમન બિઈંગ, યા આ બ્રશ ક્યારે યુઝ નહીં કરે, આ બાથરૂમ ક્યારે પોસિબલી બાથરૂમમાં ક્યારેય નહીં આવે હવે, તો એનું દુઃખ છે થોડુંક, પણ પેલું આનંદ તો કેટલો વધો છે. એટલે થિકનાહાન બહુ સરસ કહેતા હોય છે કે વી ડોન્ટ સફર બીકોઝ લાઈફ ઇઝ ઇમ્પરમેનન્ટ, વી સફર બીકોઝ વી વોન્ટ લાઈફ ટુ બી પરમેનન્ટ. અને એક્ઝેક્ટલી 0% ઓફ ધ પોપ્યુલેશન હેઝ સક્સીડેડ ઇન મેકિંગ લાઈફ પરમેનન્ટ. કોઈ જ એમ ના કહી શકે કે આ પકડીને આ પરમેનન્ટ લાઈફ ગેરંટી તને આપું છું, ઇમ્પોસિબલ. તો એ જે ચેન્જ જે છે એ ઇમ્પરમેનન્સનું શું થાય ગુજરાતી, અનિશ્ચિતતા. વાહ, હવે હું મમ્મી જઈને શો ઓફ કરીશ કે આપણે સફર કરીએ છીએ નોટ બીકોઝ ઓફ અનિશ્ચિતતા, પણ બીકોઝ વી વોન્ટ ચિત્તા, નિશ્ચિતતા, પરમેનન્સ. થેન્ક યુ. આ બધા ટોપિક આમ સિરિયસ છે, પણ આમ એકચ્યુઅલી તમે જુઓ તો ઇટ્સ અ સેલિબ્રેશન, લેટિંગ ગો ઓફ પરમેનન્સ. નિશ્ચિતતા ઇઝ નોટ અ સેક્રિફાઈસ, કે આ મને મેઘના બહુ ગમે છે તો આઈ હોપ કે હું અમદાવાદ આવું ત્યારે હંમેશા મેઘના રહે. આઈ મીન થોડુંક તો એવું થાય હા મેઘના, કારણ કે મેઘના એવી મસ્ત માણસ છે એટલે પછી થાય, પણ ઇટ ઇઝ અ સેલિબ્રેશન કે અરે આજે હું મેઘનાની બાજુમાં છું. ધ ડિગ્રી ટુ વિચ આઈ પ્રોજેક્ટ કે આ ફ્યુચરમાં રહે મારી જોડે, ઇઝ ધ ડિગ્રી ટુ વિચ અત્યારના અમારી વચ્ચે ગેપ આવી જાય. એટલે જેન્યુઇનલી તમારે પ્રેઝન્ટ મોમેન્ટ સેલિબ્રેટ કરવી હોય તો એ અનિશ્ચિતતા એમ્બ્રેસ કર્યા સિવાય કોઈ છૂટકો જ નથી. એટલે આ ભલે આંખોમાં પાણી તો આવે ને જાય, પણ આ આ અંદર વિનાશ ક્યારે જતી નથી, બીકોઝ વી ઓલ નો ઇટ. તો થેન્ક યુ ફોર યોર કાઇન્ડ અટેન્શન એન્ડ લિસનિંગ વિથ લવ એન્ડ બ્લેસિંગ નોટ જસ્ટ મી બટ ઇચ અધર એન્ડ સ્પેન્ડિંગ વન ઇવનિંગ. આજે જ ઇવનિંગ, ફરગેટ અબાઉટ કાલે આવશો ગઈકાલે આવેલા. વોટ અ સિક્રેટ થિંગ કે આપણે સાયલન્સમાં મળ્યા, તમે આટલા પ્રેમથી મને સાંભળ્યો, મેં ટ્રાય કર્યો જેટલા પ્રેમથી હું ઓફર કરી શકું મારી લાઈફનો ઓથેન્ટિક એક્સપિરિયન્સ, અને હવે આપણે બધા મીલ શેર કરીશું. અને મીલમાં પણ એવું નહીં કે આ આ આપે છે અને મેં રિસીવ કર્યું છે, કોણ આપે છે એની પાછળ કેટલા લોકો હશે અને આપણી આગળ કેટલી કીડીઓ હશે, એ ભાવથી જો આપણે લઈએ તો મેન બસ આશીર્વાદ ઈ આશીર્વાદ, રાઈટ? થેન્ક યુ ફોર મીટિંગ ઇન ધેટ સ્પિરિટ.